તારીખ 24/4/1997 શ્રી સમયસાર ગાથા 72 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ગોપનાથમાં ચાલેલ પ્રવચન સળંગ પ્રવચન નંબર 288
જળ સ્વભાવ વાળા છે, એના ઉપર થોડું વિશેષ લઈએ. વિભાવો ને જળ સ્વભાવ પણ છે. આમ તો વિભાવો છે એ ચૈતન્ય વિકાર છે, નિશ્ચય છે. ખરેખર જોઈએ તો જીવના વિભાવ પરિણામ છે, અશુદ્ધ પરિણામો છે, ચૈતન્ય વિકાર છે. તો પણ એને આયા જળ કહ્યા છે, એની પાછળ હેતુ છે. ચૈતન્ય અને જળ વિરુદ્ધ છે. જળ થી વિરુદ્ધ ચૈતન્ય, ચૈતન્ય થી વિરુદ્ધ તો આ પોતાના ચૈતન્ય સ્વભાવ થી વિરુદ્ધ જાય છે, એટલે પણ જળપણું છે. અને જળમાં જ્ઞાન નથી એમ આનામાં પણ જ્ઞાન નથી, એટલા માટે પણ જળપણો છે. અને જળ એવા કર્મ ઉદયને અનુસરીને, જળ એવા દ્રવ્ય કર્મ, જળ જે છે, અને બારમાં નો કર્મ જે જળ છે, એને અનુસરીને તદાકાર થઈને, તદરૂપ થઈને એ થતા હોવાથી જળાકાર છે. જળના આકારે તદાકાર થઈને જળાકારે થતા હોવાથી એ જળ છે. એમ બે ત્રણ મુદ્દા લાગુ પડે છે એને જળ કહેવામાં. એ વાત રહી સમજણની, સમજણની એટલે સમજાય એવી. આ પ્રકારે પણ જળપણું છે, આ પ્રકારે પણ જળપણું છે, આ પ્રકારે પણ જળપણું છે, વિચારથી સમજાય. હવે હું ચૈતન્ય છું એના અનુભવમાં એનો અનુભવ જળ જેવો છે, એ અનુભવ પ્રધાન વાત છે. ત્રણે વાતો લીધી એ વિચાર પ્રધાન માં જાય છે, વિચારથી પણ સમજી શકાય. પણ અહીંયા ગાથા છે એ અનુભવ પ્રધાન ગાથા છે, એટલે તમને અનુભવાતા ભાવો કેવા છે. જે જ્ઞાન છે એ ચૈતન્ય પણ અનુભવાય છે, એની સાથે મીંઢવતા વિભાવો જળપણે અનુભવાય છે, એવો પણ એક અનુભવ નો દ્રષ્ટિકોણ છે. આ અનુભવ નો દ્રષ્ટિકોણ છે. એ રીતે અનુભવ અનુભવવું જોઈએ, ભેદ જ્ઞાન માં એ રીતે અનુભવવું જોઈએ. વિચાર થી કોઈ પણ વાતને સમજવી એ સ્થૂળ જ્ઞાનના વિષયરૂપ છે. અનુભવથી કોઈ પણ વાતને સમજવી તે સૂક્ષ્મ જ્ઞાનના વિષયરૂપ છે. આમ પણ બંને વિચક્ષણ છે. જેમ કે આત્મા ચેતન સ્વરૂપ છે, શરીર છે એ જડ સ્વરૂપ છે, પ્રગટપણે પરમાણુનો પિંડ છે પ્રત્યક્ષપણે. તો વિચારમાં સમજવી બહુ સુગમ મિસાલી છે. એમાં શું, આત્મા ચૈતન્ય છે, દેહ છે તે જળ છે, પણ અનુભવ કરવો હોય તો દેહનો ને આત્માનો ભિન્ન ભિન્નપણે, જળ ચેતનનો ભિન્ન ભિન્નપણે અનુભવ કરવો એ સમજવા જેટલો સારું નથી. જેટલી સહેલાઈથી એ સમજાઈ ગયો એટલી સહેલાઈથી એનો અનુભવ નથી થતો. એમ આનું જડત્વ આપણે બે ત્રણ પ્રકારે સમજ્યા, એ સમજવું સહેલું છે, પણ જડપણે ભાસે, જડપણે લાગે, એ જડપણે અનુભવાય, આત્મા ચૈતન્ય પણ અનુભવાય, એ અનુભવનો સૂક્ષ્મ વિષય થાય છે. અહીંયા એ વિષય લેવો છે. અનુભવ કરવો એ જીવ નો સ્વભાવ છે, કારણ કે પોતે અનુભૂતિ સ્વરૂપ છે, જ્ઞાન સ્વરૂપી છે એમ અનુભૂતિ સ્વરૂપ છે. અનુભવ કરવો એ જીવ નો સ્વભાવ છે, અનુભવ તો કરે છે જડ નો ચેતનપણે, શરીર નો પોતાપણે કરે છે, એ અનુભવ પણ જડ નો ચેતનપણે કરે છે, વિભાવ નો પોતાપણે અનુભવ કરે છે, એ પણ જડ નો ચેતનપણે જ અનુભવ કરે છે. ચેતન નો ચેતનપણે અનુભવ કરે ત્યારે જડ નો જડપણે અનુભવ આવે, નહીતર ન આવે. એમાં લીધું છે કે ભગવાન આત્મા તો પોતાને સદાય વિજ્ઞાન ઘન સ્વભાવ પણ હોવાથી પોતાને ત્યાં શબ્દ વાપર્યો, કેમકે એનો અનુભવ ક્યારે થાય, પોતાપણે થાય ત્યારે, પોતાપણું આવે ત્યારે. આત્મા ચેતન સ્વરૂપી છે એવું પરલક્ષી જ્ઞાનમાં સમજાય, ન સમજાય એવું કઈ નથી. અગિયારમ ભણવા વાળાને એવી વાત કઈ નથી આવી એવું નથી કઈ કે આત્મા ચૈતન્ય સ્વરૂપી છે, પણ પોતાના ચૈતન્યમાં પોતાપણું આવ્યું અનુભવમાં આવ્યું નથી, રહી ગયું શું, સમજવું રહી ગયું નથી, અનુભવ રહી ગયું છે. અગિયારમ ભણનારો મોક્ષ માર્ગમાં કેમ કેમ ન આવ્યો, કેમ ન આવ્યો, સંજોની માટે કે ના, સંજો છે પરલક્ષી જ્ઞાન, સ્વરક્ષી જ્ઞાનમાં પોતાના ચૈતન્યમાં પોતાપણું અનુભવ ગોચર કર્યો નથી, આ રહી ગયું છે. સમજવું કઈ બાકી નથી, અગિયારમાં સમજવું શું બાકી. એટલે એ પોતાને શબ્દ લીધો છે, સ્વયં સ્વયં શબ્દ લીધો છે, પોતાને સદાય વિજ્ઞાનઘન સ્વભાવ પણ હોવાથી પોતે જ ચેતક છે, માટે ચૈતન્યથી અનન્ય સ્વભાવ વાળો છે. અનન્યપણું એટલે જુદાપણું નહીં, અન્ય નહીં તે અનન્ય. વિજ્ઞાનઘન સ્વભાવ છે એ અનન્ય ભાવે છે, અનન્યપણે છે, પોતાને આ જુદા પડવામાં મુખ્ય ફેક્ટર આ છે. ભેદ જ્ઞાન નું મુખ્ય ફેક્ટર આ છે, જડ ચૈતન્ય થી જુદા પણ થવું. તે સ્વભાવમાં વિજ્ઞાન ઘન એટલો શબ્દ વાપર્યો છે આચાર્ય મહારાજ. વિજ્ઞાન ઘન જ્ઞાન સ્વરૂપે છે, હળવું નથી લીધું. જ્ઞાનનું ઘનિષ્ઠ પણ છે. કેટલું જ્ઞાન છે કે અંદર સમય નહીં એટલું જ્ઞાન છે. આત્મામાં કેટલું જ્ઞાન છે કે આત્મામાં સમય નહીં એટલું જ્ઞાન છે. એટલા જ માટે આત્માના અસંખ્ય પ્રદેશોથી ઉભરાઈને બહાર આવે છે. આપણા કપિલમાં દૂધ ઉભરાઈ જાય ત્યારે આપણે એમ જોઈએ ત્યારે આ તો ઉભરાઈ ગયું, બહાર ઢોળાય છે. ઉભરા તો બંધ થઈ જાય કે એમ. આત્માના જ્ઞાનને બહાર આવતું બંધ કરી શકાય એવું નથી. અનંતકાળથી અસંખ્ય પ્રદેશે ઉભરાતું એવું જ્ઞાન એમને બહાર નીકળ્યા કરે છે. રોકી શકાય એવી પરિસ્થિતિ નથી. તો અંદર કેટલું ભર્યું છે. અનંતકાળથી અસંખ્ય પ્રદેશે બહાર આવતું જ્ઞાન રોકી નથી શકાય એવી રીતે એનો પ્રવાહ ચાલે છે. તો અંદર કેટલું ભર્યું હશે એને એક શબ્દમાં બતાવ્યું કે વિજ્ઞાન ઘન છે. બાકી છે અનંતુ, એની અંદર કેટલું છે અનંતુ છે. ગણતરીમાંથી કોઈ આંક મૂકી શકાય એવું નથી. જેટલો આંક મૂકો તો અંત તો આવી જાય છે. અંત ના આવે એટલું છે. એવું પોતે હોવાથી પોતે જ જ્ઞાતા છે, પોતે જ ચેતક છે, પોતે જ અનન્યપણે એવો છે. એવો છે અનન્યપણે એવો છે. સ્વભાવ અને સ્વભાવવાન એમ બે ભેદ પડે છે. એ ભેદને અહીંયા નિરસ્ત કર્યો છે. સ્વભાવ અને સ્વભાવમાન. સ્વભાવ અને સ્વભાવમાનમાં કાંઈ અંતર નથી. અનન્ય ભાવે છે. અનુભવથી એમ છે. અનુભવ છે એ અભેદતાને સાધે છે. અનુભવ અભેદતાનો સાધક છે. સ્વભાવ અને સ્વભાવવાન વચ્ચેની અભેદતા છે એને અનુભવ સાધે છે, અનુભવ ગોચર કરે છે. એવો પોતે ચૈતન્ય છે, એ પ્રકારે પોતે ચૈતન્ય છે. એની બરાબરીમાં, એની મીંઢવણીમાં વિભાવ ભાવો અત્યંત અત્યંત જુદા ભાસે છે, અત્યંત અત્યંત જુદા ભાસે છે, ભિન્ન ભાસે. આવું જે અનુભવ પ્રધાન ભેદ જ્ઞાન, આવું જે અનુભવ પ્રધાન ભેદ જ્ઞાન છે એ નિર્વિકલ્પ સ્વાનુભૂતિનું કારણ છે. સદુપયોગનું કારણ છે. એ બીજો બોલ છે, વિપરીત પણ વિપરીતપણું લીધું, વિભાવોનું આશરોનું વિપરીતપણું. હવે આશરો આકુલતાના ઉપજાવનારા હોવાથી દુઃખના કારણો છે. આકુલતા પોતે દુઃખ જ છે, દુઃખને ડિફાઈન કર્યું છે આકુલતાથી, સમજાયું છે. આશરો ખરેખર આકુલતાને ઉપજાવે છે, એટલે દુઃખના કારણો છે, અથવા દુઃખ સ્વરૂપ છે. એની સામે ભગવાન આત્મા તો સદાય નિરાકુલતા સ્વભાવને લીધે કોઈનું કાર્ય તેમજ કોઈનું કારણ નહીં હોવાથી દુઃખનું અકારણ છે. અહીંથી ગુરુદેવ કાર્ય કારણ હતું, શક્તિ લેતા હતા. શક્તિઓ જે કાઢી છે એમાં ઘણી શક્તિઓને પોતે વર્ણવી છે આચાર્યદેવ જુદી જુદી ગાથામાં. ભગવાન આત્મા તો સદાય નિરાકુલતા સ્વભાવને લીધે કોઈનું કાર્ય તેમજ કોઈનું કારણ નહીં હોવાથી, એ સાવ જનરલ લઈ લીધું. નિરાકુલતા સ્વભાવ બતાવવામાં અકાર્ય કારણ પણ લઈ લીધું. એ કોઈ વિભાવનું કારણ નથી, કોઈ વિભાવનું એ કાર્ય પણ નથી. કોઈમાં એ વિભાવ લેવા છે, કોઈ વિભાવનું કારણ પણ નથી, કોઈ વિભાવનું કારણ કાર્ય પણ નથી. સ્વભાવ તો સ્વભાવ છે, નિરાકુળ સ્વભાવ એ નિરાકુળ સ્વભાવ છે. તેથી દુઃખનું પણ અકારણ જ છે. સ્વભાવે કરીને કોઈને દુઃખ થાય એવું નથી. જો જીવ પોતાના સ્વભાવનો અનુભવ કરે તો, એટલે કે સ્વભાવને અવલંબે તો, પુરુષાર્થે કરીને, પુરુષાર્થનો પ્રયોગ છે, પુરુષાર્થ કરીને પોતાના સ્વભાવને અવલંબે તો જીવને દુઃખ થવાનો કોઈ અવકાશ નથી. ત્યાં સુધી કે પ્રાણ જાય તેવો કોઈ ઉપસર્ગ કરે ત્યારે પણ, ત્યારે પ્રાણ છૂટી જાય એવો કોઈ ઉપસર્ગ કરે ત્યારે પણ સ્વભાવના અવલંબનમાં રહેલા દુઃખનું દુઃખ રહેલા ને દુઃખ ઉત્પન્ન કરી શકાતું નથી. એવું દુઃખનું અકારણપણું છે આત્માને, કેવું દુઃખનું અકારણપણું છે. અને એ ઇતિહાસ જીનાગમમાં પ્રસિદ્ધ છે, એવા ઘણા ઇતિહાસો જીનાગમમાં પ્રસિદ્ધ છે. દક્ષકુમાર મુનિ જોઈ લો, એવા તો એવા એટલા બધા ઉપસર્ગો મુનિઓને આવે. પકડી મુનિને માથેથી માથું ઘાણીમાં નાખી દે, પીલી નાખે માથાને, કેવો ઉપસર્ગ કરે,
પીલી નાખે
માથાને, પીલી નાખે માથું છુંદાઈ જાય. પછી કઈ સવાલ નથી આયુષનો, તો આયુષ હોય શકે, કેવું જ્ઞાન લઈ લે. સ્વભાવનું અવલંબન છૂટે
નહીં,
કેવું જ્ઞાન એને અંતકૃત કેવળી કે છેલ્લે છેલ્લે કેવળ જ્ઞાન લઈ લે. શ્રેણી માંડી દીધી હોય, ઉપસર્ગ શરૂ થાય એટલે આ બધું શ્રેણી માંડી દીધી હોય, શ્રેણી ચડી જાય આ બધું ઉપસર્ગ, આટલે છેલ્લી હદનો ઉપસર્ગ હોય ત્યાં કેવો જ્ઞાન ફાટે, કેવું જ્ઞાન ફાટે તો ઉપસર્ગ છૂટી જાય. પછી ઉપસર્ગ ન રહે, ચોળીને બાયો ઉપસર્ગ ન હોય, સત્તામણમાં આવે છે એવું નથી. ભગવાન ને મહાવીર ભગવાન ના આવો ઉપસર્ગ હતો એવું નથી. આ પ્રમાણે વિશેષ તફાવત દેખીને દુઃખ જ્યાં આશ્રવોમાં દુઃખનો અનુભવ થાય, જીવનો સ્વભાવ એવો છે કે દુઃખ થી પાછો ઉડી જાય. આ જીવના સ્વભાવમાં છે, દુઃખ થી ખસવું એ જીવના સ્વભાવમાં છે. કીડી પણ આપણે ઘરમાં ખાનગો ઉપર કીડી છે ને તડકે મૂકો, ખાનકે ગોળને તડકે મૂકો એટલે કીડીઓ બધી ઉતરી જવાની, ઉતરી જવાની અર્થ શું કે તડકે થી ભાગીને છાંયડે વહી જવાની. વીણો તો વીણી ન શકાય, એટલી બધી કીડીઓ હોય કે વીણો તો બધી હાલતી હોય, એવું તો દુઃખ થી ખસી જવું. એ તો બે ત્રણ ઇન્દ્રિય વાળા જીવને પણ સહજ છે, આ તો સંઘની પંચેન્દ્રિય જીવ છે. પોતાને ભેદ જ્ઞાનમાં વિભાવોનું દુઃખ અનુભવ ગોચર થયું એટલે ત્યાં આગળ નહીં વધવાનો, વિભાવમાં આગળ નહીં વધવાનો, પાછો વળી જશે. આ પ્રમાણે વિશેષ તફાવત દેખીને જ્યારે આ આત્મા આત્મા અને આશ્રવોના ભેદને જાણે છે, તે તફાવતને જાણે છે, તે જ વખતે ક્રોધાદિ આશ્રવોથી નિવૃત્ત થઈ જાય છે, પાછો વળી જાય છે. આ પ્રમાણે એક સાથે આવા વાત ક્રમથી કરી ત્રણેય પોઈન્ટની, અનુભવ એક સાથે છે, ત્રણ અનુભવમાં ત્રણે એક સાથે છે, કેમ કે ત્યાં પણ એક સાથે છે વિભાવમાં, તો એનો અનુભવ પણ એક સાથે છે કહેવામાં ક્રમ છે. દેખીને એટલે અનુભવી, જયારે અનુભવમાં એક સાથે આ રીતે ભેદ જણાયો આત્માનો અને અવિભાવનો અનુભવ આવ્યો એટલે સહજપણે પરિણમન છે ત્યાંથી પાછું ફરે છે. ક્યારે? તે જ વખતે એમાં મનુષ્યમાં આમ થાય એ વાત કારણ કે તેમનાથી જે નિવર્તો તો ન હોય એટલે વિભાવોથી પાછો ન વળતો હોય તો એને આત્મા અને આશ્રવોનો આશ્રવોના પારમાર્થિક એટલે યથાર્થ ભેદ જ્ઞાનની સિદ્ધિ જ થઈ નથી, પ્રાપ્તિ નથી થઈ. વિજ્ઞાનનો વિકલ્પ હોય પાછો નથી વળતો, વિજ્ઞાનનો પ્રયોગ હોય એમાં પાછો વળે છે. એટલે એ વાત લીધી એમણે કે જો કોઈ જીવ વિભાવોથી નિવર્તતો ન હોય એ તો બતાવે છે કે એને ભેદ જ્ઞાન થતું નથી. વિજ્ઞાન થતું હોય પાછો ગયા વિના પ્રૂફ મેળવી લેવાનો, તાળો મેળવી લેવાનો. માટે ક્રોધાદિક આશ્રવોથી નિવૃત્તિ સાથે જે અવિનાભાવી છે એવા જ્ઞાન માત્રથી જ. કેવું જ્ઞાન છે? અનુભવ જ્ઞાન છે. એવા અનુભવ જ્ઞાનને ક્રોધાદિથી પાછું વળવું એ અવિનાભાવી છે, સાથો સાથ છે. આવું જ્ઞાન હોય એ ક્રોધથી પાછો વળે, ક્રોધથી પાછો વળે અને આવું જ્ઞાન હોય. ક્રોધ કહ્યું તો વિભાવ કહ્યો, ક્રોધાદિ એમ કીધું છે પણ વિભાવ. અને અજ્ઞાનથી થતો જે પૂતગળી કર્મનો બંધ એનો નિરોધ થાય છે. જે વિપરીત જ્ઞાનથી કર્મ બંધ થતો હતો અટકી ગયો. અહીંયા પણ બંધના નિરોધનું, બંધના અભાવનું કારણ શું લીધું? જ્ઞાન લીધું. સિદ્ધાંત કે ચારિત્ર નો લીધું, જ્ઞાન માત્ર થી બંધ નો નિરોધ છે. વિચાર ની, વિકલ્પ ની, શ્રદ્ધા નો પર્યાય ની કઈ નથી લીધું, જ્ઞાન થી જ વાત કરી છે. પુરુષાર્થ છે પણ તો જ્ઞાન થી જ વાત કરી છે. અને પાછો વળે છે એમાં શ્રદ્ધા થવાની છે, ચારિત્ર થવાનું છે, વાત જ્ઞાન થી કરે છે. એવું તો સમ્યક શ્રદ્ધા થઈ તો આપણે પોઈન્ટ આઉટ શું કરવું છે કે આચાર્ય શ્રી જયારે જ્ઞાન થી વાત કરે છે તો એવી રીતે શું કરવા વાત કરે છે સમજવાનો પ્રયત્ન એ કરવાનો છે. જયારે આચાર્ય શ્રી પોતે જ્ઞાન થી વાત કરે છે તો એમ કેમ વાત કરે છે? આપણે વિશેષ વિચારીએ તો એમની અંદર શ્રદ્ધા છે, પુરુષાર્થ છે, બધું છે, જ્ઞાન થી વાત કેમ કરે છે? એમાં પણ આચાર્ય શ્રી નો અભિપ્રાય કામ કરે, અનુભવ કામ કરે છે. શું કામ કરે છે? અનુભવ કામ કરે છે. કેમ કે અત્યારે પોતે સમજાવી રહ્યા છે. પ્રવૃત્તિ શું કરે છે? સમજાવવાની. શાસ્ત્ર લખે છે ત્યારે સમજાવવાની પ્રવૃત્તિ છે ને એ તો વ્યવહાર. તો એમને પોતે પણ જોયું કે મને કેવી રીતે થયું, હું કેવી રીતે સમજ્યો, હું આ વાતને કેવી રીતે સમજ્યો. પોતાના અનુભવને સ્પષ્ટ કરે છે, વ્યક્ત કરે છે. એમ કહીને એ પોતાના અનુભવને વ્યક્ત કરે છે. સામો જીવ છે, પાત્ર જીવ લીધો છે સામે. સમજનારા એ સમજવાનો છે, સમજવા એવો છે ને નથી સમજવાનો એવો જીવ નથી લેતા સમજતામાં. આ પાત્ર જીવ પણ આમ કહેવાથી સમજશે એવું એમના જ્ઞાનમાં, એમના અનુભવમાં સ્પષ્ટ છે. એટલે એ રીતે વાત કરે છે. સમજે છે જીવ જ્ઞાનમાં, ક્યાં સમજે છે? સમજે છે જ્ઞાનમાં, જ્ઞાનમાં પણ સમજે છે, જ્ઞાન થી જ્ઞાનમાં સમજે છે અને જ્ઞાન ને સમજે છે. આમ છે, આત્મા એને સમજાઈ જાય છે. જ્ઞાન વડે જ્ઞાનમાં જ્ઞાન ને સમજતા આત્મા સમજાય છે. સમજવાની પ્રક્રિયા તો જ્ઞાન જ્ઞાનમાં થવાની. કોનાથી સમજ છે? શ્રદ્ધાથી સમજ છે, જ્ઞાનથી સમજ છે. સમજવાનું કાર્ય જ્ઞાન. હું કોને સમજવું છે કે જ્ઞાન ને સમજ? જ્ઞાન ને સમજતા તને વિભાવનું વિપરીતપણું, વિભાવનું જડપણું, વિભાવનું દુઃખપણું, વિભાવનું મલિનપણું બધું તને અનુભવમાં આવશે. તને આત્માનો અનુભવ થશે, બંધનો નાશ થશે. પછી થોડું તર્કથી વિષય લીધો છે, ચર્ચા કરી છે પોતે ટીકા કરતા કરતા, કે જે આત્મા અને આશ્રમ નું ભેદ જ્ઞાન નિવૃત્તિ ન હોય, વિચાર ચાલતો હોય ભેદ નો, જ્ઞાન જુદું ને રાગ જુદું, જ્ઞાન જુદું ને રાગ જુદું. હા, પણ આશ્રમ થી નિવૃત્તિ ન હોય, પોતે જ્ઞાન જ નથી એમ એમ સિદ્ધ થવાથી જ્ઞાન નો અંશ એવા એકાંત જ્ઞાન નહીં નું પણ ખંડન થઈ ગયું. એકાંત ક્રિયા નહીં અને એકાંત જ્ઞાન નહીં, એ બંને નું ખંડન કર્યું છે. કેવી રીતે જ્ઞાન જ્ઞાન ને સાધન કર્યું છે બતાવ્યું છે અહીંયા, શું એવી રીતે જ્ઞાન ને અહીંયા સાધન બતાવ્યું છે? અનુભવ જ્ઞાન દેવું છે, વિચાર વાળું પરલક્ષી સમજણ વાળું જ્ઞાન. તર્ક ઉઠાવીને એ રીતે વાંચી નથી. એટલે આ ગાથા એ સ્પષ્ટ કરે છે કે ભેદ જ્ઞાન છે તે અનુભવ જ્ઞાન છે, પ્રયોગાત્મક જ્ઞાન છે. ભેદ જ્ઞાન છે તે કોઈ વિકલ્પ નથી, એ સ્પષ્ટ કરે છે વર્તમાન ગાથા. અને એનું ફળ રોકડું છે આશ્રવોથી અને બંધથી નિવૃત્ત થવું, તેનું ફળ રોકડું છે. એટલે એ વિજ્ઞાન થી એને તાળો મળી જાય, વિજ્ઞાન કરે એટલે એને એ તાળો મળી જાય. હું વિભાવ થી પાછો ફરું છું કે નથી ફરતો, બધું જોઈ જાય. પછી જયચંદજી એ એક પ્રશ્ન ઉઠાવ્યો છે કે જ્ઞાનીને પણ જે વિભાવો થાય છે એ વિભાવોમાં ક્રોધ માન માયા લગ્નના વિભાવો છે, એ વિભાવોમાં જોવામાં આવે તો એને જ્ઞાની કેવો કે અજ્ઞાની? જ્ઞાની ગુસ્સે થઈ ગયા, શું થયો તને? જ્ઞાની કેવો કે અજ્ઞાની કેવો? અભિપ્રાય પૂર્વક ના આશ્રવો થી અભિપ્રાય ને નાખ્યો વચ્ચે આશ્રવો ની ઉપાદેયતા નો અભિપ્રાય નો સંપૂર્ણ ત્યાગ થઈ ગયો છે. શું આશ્રવોને આશ્રવોના અભિપ્રાયનો સંપૂર્ણ ત્યાગ થયો છે, કે આશ્રવો ઉપાદેય નથી એ પ્રકારના અભિપ્રાયનો સંપૂર્ણ ત્યાગ થયો છે, એનો અર્થ કે સંસારની ઉપાસનાના અભિપ્રાયનો સર્વથા ત્યાગ થઈ ગયો. માટે જ્ઞાની છે અભિપ્રાયની વાત જે છે એ લીધી છે. એટલે એને જે પ્રકૃતિઓનો આશ્રવને બંધ થાય છે તે અભિપ્રાય પૂર્વક નથી, અભિપ્રાય પૂર્વક નથી. સમ્યક દ્રષ્ટિ થયા પછી પરદ્રવ્યના સ્વામિત્વનો અભાવ છે, પોતાપણે કોઈ પણ પરદ્રવ્ય એને નથી, સચિત કે અચિત. માટે જ્યાં સુધી તેને ચારિત્ર મૂળનો ઉદય છે ત્યાં સુધી તે ઉદય અનુસાર જે પ્રવૃત્તિ છે આશ્રવ બંધ થાય છે, તેનું પણ તેને સ્વામીપણું નથી, એમાં પણ પોતાપણું નથી, એનો પણ જ્ઞાતા છે. એક ન્યાય એનો પણ જ્ઞાતા છે. અભિપ્રાયમાં તો આશ્રવ બંધથી સર્વથા નિવૃત્ત થવા જ ઈચ્છે છે, અભિપ્રાયમાં તો એક અંશ પણ એક કણ પણ એને દોષનો જોઈતો નથી, અને તેથી તે જ્ઞાની જ. સ્થિતિ વાળો અનુભાગ અલ્પ સ્થિતિ અનુભાગ વાળો બંધ છે, દીર્ઘ સંસારનું કારણ નથી, અવિરત આદિથી બંધ થાય છે, અવિરતીને કારણે જે બંધ થાય છે એ કંઈ ગણવા જેવું નથી એમ કરીને એની પણ દલીલો જયચંદજીએ લીધી છે. મિથ્યાત્વથી મિથ્યાત્વ સહિતના બંધ છે તે જ અનંત સંસારનું કારણ છે, અહીં અનંત સંસારનું કારણ નથી. માટે જે મૂળ જેનું સુકાઈ ગયું છે એના પાંદડા સુકાઈ જશે એના જેવી વાત છે. મારા કપડા નથી બી કરતો નથી તો ઘણી વાર એને પહેરવામાં આવ્યું એ નિશાન વાળું, આ બીજાના નિશાન વાળું આવ્યું શું થયું, જ્ઞાન થતા શું થયું છૂટી ગયું પારકો છે. પોતાના અભિપ્રાય પૂરું થઈ ગયો. નોકર છે એ શેઠ કરતા સવાયું કામ પોતાનું જેવું જાણીને કરે છે, પોતાનું જાણીને નહીં પણ પોતાના જેવું જાણીને કરે છે શેઠ કરતા હવાયું. પણ એને વાસ્તવિકતાનું જ્ઞાન છે, એટલે ક્યારે એને પર પોતાનું ભાવ માતા શીઠ એના બાળકને, શીઠ હોય એના બાળકને ખૂબ પ્રેમથી ઉછેરે, માતા ઉછેરે એના કરતા પણ હવાઈ કાળજી રાખીને એના જ્ઞાનમાં કેટલું બાળક પોતાનું બાળક સુંદર હોય, રૂપાળું હોય, ગુણવાન હોય, બધી રીતે સારું હોય, ને એના ઉપર એને એમ પ્રેમ પણ આવતો હોય. વાહ, આવો છોકરો તો હજાર છોકરામાં આવો એક છોકરો ન હોય, એવા છોકરાને હું ઉછેરું છું.
અભિપ્રાય
પડતા પછી